चौथु पद आत्मा भोक्ता छे, कर्मनो भोक्ता छे। पण गुरुदेव एक बहुत सुंदर क्लेरिटी करी के त्रीजू पद आत्मा करता छे, एम कीधु छे, आत्मा कर्मनो करता छे एम नथी कीधु। केम? कारण के अहींया आत्मानुं स्वरूप समझवानुं छे, एटले आत्मा शुं करे छे एमांथी कर्मनो करता छे के नहीं ए शिष्यनी शंका हती, एटले ए एंगलथी समझाव्युं। क्या एंगलथी? चार नहींमांथी क्या आपणे जे समझ्या था, अनुपचरित, खाली अनुपचरित कहीशुं तो नहीं चाले, अनुपचरित व्यवहार नहीं, अनुपचरित व्यवहार नहीं थी, कर्मनुं करतापणुं कई रीते छे ए समझाव्युं। ने साहेबे बहु सरस वात त्यां करी के सिद्ध दशा पामी गया पछी पण आत्मा सक्रिय छे, त्यां पण क्रिया तो शुरू चालू छे। तो कई क्रिया छे? तो कि ज्ञान क्रिया छे, शुद्ध स्वभाव में रहेवानी जी क्रिया जे छे। अने ए केवुं सुंदर दृष्टांत आप्युं साहेबे, कोईने ख्याल छे શું દર્શન આપ્યું હતું? કે નોટબુક બતાવી સાહેબે કે જેમાં કાંઈ લખેલું, એકદમ કોરી નોટબુક હતી, અને જેમ એના પાના ફેરવીએ તો દરેક પાનું શું છે? પર્યાય. અને દરેક પર્યાય કેવી છે? તો કે શુદ્ધ છે. તો એ અપેક્ષાએ કરતાપણું સિદ્ધ અવસ્થામાં પણ, અર્થાત આત્માનું કરતાપણું ક્યારેય સ્ટોપ થતું નથી, સતત રહે છે. અને પછી એના ઉપરથી આવ્યું કે કરતાપણું એ સેટ થાય છે, જીવ કર્મ કરતા કહો, પછી મને શું લાગે છે કે આત્મા ભોગતા નથી. એટલે સાહેબે ચાર બતાવ્યા, કા આત્મા કર્મનો કરતા છે અને ભોગતા નથી. હવે કરતા છે અને ભોગતા નથી કેવી રીતે બની શકે? એના માટે એક દ્રષ્ટાંત આપ્યું સાહેબે. શેનું? તો કે રસોઈયો, કોઈ વાર રસોઈયો જમવાનું બનાવે પોતે એટલે કરતા બન્યો, પણ એક વાર જમે જ નહીં તો એનો ભોગતા બનતો નથી. અને એની જ ઓપોઝિટ, એકવાર કરતા ન હોય અને ભોગતા હોઈ શકે, તો સેમ એક્ઝામ્પલ ત્યાં એપ્લાય થાય છે કે કરે છે કોણ? રસોઈયો. અને ભોગવે છે કોણ? તો કે માલિક. બરાબર. પછી સાહેબે કીધું કાં તો અકર્તા, ત્રીજું અકર્તા અને અભોગતા હોય, અને ચોથું શું? તો કે કરતા પણ છે અને ભોગતા પણ છે. તો એ રીતે આપણને આ ભોગતા પદના વિશે આપણે જોયું કે ટોટલ ત્રણ ગાથા છે, 79, 80 અને 81. અને આ ત્રણમાં કેટલી શંકા પુટઅપ કરી છે શિષ્ય? બે. પહેલી શું હતી જે 79માં આવી? એ કર્મ જડ છે તો એ કઈ રીતે ફળ આપી શકે? કારણ કે કર્મમાં કોઈ જ્ઞાન નથી, અને કર્મનું ફળ આપવું હોય તો જ્ઞાન તો હોવું જોઈએ ને. કોને આપવું, ક્યારે આપવું, કઈ રીતે આપવું, કેટલું આપવું, કયા સમયે આપવું, કેટલી માત્રામાં આપવું, આપણે ગઈકાલે જોયું. તો આ બધું જ્ઞાન જેનામાં હોય, અને જડ કર્મમાં જ્ઞાન નથી કારણ કે તે અચેતન છે, તો એ આ કાર્ય કરી શકે નહીં. શું સમજે? જડ કર્મ કે ફળ પરિણામી હોય. હવે અહીંયા 80-81માં હવે બીજું ઓપ્શન મૂકશે. કોનું ઓપ્શન મૂકશે? હવે ઈશ્વરનું. તો આપણે લિંક જોઈએ. શિષ્યની વિચારણા આગળ વધતા તે માને છે કે કર્મ તો જ્ઞાન શક્તિ રહિત છે, તેથી સ્વયં એટલે કે જાતે કર્મના ફળ મેળવી શકાતા નથી. કર્મ જડ છે એટલે ફળ આપી શકતા નથી, તેથી તે માટે કોઈ ચેતન તત્વની પ્રેરણા માનવી જ જોઈએ, અને તે ઈશ્વર સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં. એટલે એ ક્લિયર છે કે ભાઈ જડ છે એ તો કરી ન શકે, એટલે કોક ચેતન તત્વ જોઈએ. અને ચેતન તત્વમાં એ કોને સિલેક્ટ કરે છે? કે આવું કાર્ય ઈશ્વર જ કરી શકે, આટલા બધા જીવોનું ફળ આપવાનું, એટલે ઈશ્વર સિવાયને બીજો કોઈ હોઈ શકે ને એવું લાગે છે. જોકે આ માન્યતા માનવાથી જે મુશ્કેલી ઊભી થાય છે તે જણાવતા શિષ્ય કહે છે. શું કહે છે? ફળદાતા ઈશ્વર ગણે ભોક્તાપણું સધાય, એમ કહે ઈશ્વર તણું ઈશ્વરપણું જ જાય. ફળદાતા, દાતા એટલે આપનાર, ફળ દેનાર, ફળ આપનાર ઈશ્વર ગણીએ, ગણીએ એટલે માનીએ. ભોગતાપણું સધાય, તો ભોગતાપણું હોઈ શકે છે, સધાય એટલે સિદ્ધ થાય, સધાય એટલે સિદ્ધ થાય. એમ કહે ઈશ્વરતણું, એમ કહે એટલે એમ માનવાથી ઈશ્વરતણું એટલે ઈશ્વરનું ઈશ્વરપણું જ જાય. અહીંયા ઈશ્વરપણું એટલે શું? તો કે ઈશ્વરત્વ, ગોડલીનેસ આપણે જે કહીએ ને, હા, તો કે ઈશ્વરત્વ જ ચાલ્યું જાય. સંક્ષિપ્ત અર્થ જોઈએ. જે ઈશ્વરને કર્મોના ફળ આપનાર તરીકે, જો કર્મોને, જો ઈશ્વરને કર્મોના ફળ આપનાર તરીકે સ્વીકારાય, તો પછી એવું માની શકાય કે આત્મા કર્મના ફળનો ભોગવનાર કે મેળવનાર છે. જોકે આને જો સ્વીકારીએ તો ઈશ્વર તેનું ઈશ્વરત્વ ગુમાવે, બ્રેકેટમાં જો ઈશ્વરને ફળદાતા તરીકે સ્વીકારીએ તો પછી તેની સાથે ઈશ્વરત્વ એટલે કે ઈશ્વરપણું જોડી ન શકાય. શિષ્ય વિચારણા કરે છે, એટલે એક બહુ ઇમ્પોર્ટન્ટ ગુણ શિષ્યનો શું છે કે વિચારણા કરે છે, અને પોતે જ સદગુરુને જુદા જુદા ઓપ્શન આપે છે, શક્યતાઓ આપે છે કે આપણે જો કર્મને માનીએ તો કર્મ તો આ પ્રોબ્લેમ આવે, એટલે કર્મ તો હોઈ ન શકે, એક ઓપ્શન ગયું. હવે બીજો ઓપ્શન શું છે આપણી પાસે? તો કે હવે ઈશ્વરને લઈએ. હવે જે ઓપ્શન આપે છે, જે શક્યતા બતાવે છે, તો એના ઉપર એ વિચાર કરીને કહે છે, એમને એમ નથી કહેતો. એનું પ્રૂફ શું? તો કે એને વિચારવાની ફર્સ્ટ પ્રૂફ કે કર્મને સિલેક્ટ કર્યું કે કર્મને માન્યું તો એમાં પ્રોબ્લેમ શું આવે છે, એને પુટઅપ કર્યો કે જડ છે, વિચારી ન શકે, ફળ આપવા માટે બધી વિચારણાની બધી જરૂર પડે. પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ, હવે વિચારે છે કે જો આ ન હોય તો આપણી પાસે ઓપ્શન બીજું ઈશ્વરનું છે કે જે ન્યાય કરે અને ફળ આપે, જેને સારું કર્યું હોય એને ઇનામ આપે, પુરસ્કાર આપે, જેને ખોટું કર્યું હોય એને સજા આપે. તો કે આવું આપણે માની શકીએ, પણ એમાં એક પ્રોબ્લેમ એને આવે છે, અને આ પ્રોબ્લેમ એ શિષ્ય પોતે પુટઅપ કરે છે, પોતે રજૂ કરે છે, એ જ બતાવે છે કે એ વિચારણા કરે છે. ફર્સ્ટ લાઈનમાં કીધું કે ભોગતાપણું સિદ્ધ થશે, ઈશ્વરને માનવાથી ભોગતાપણું સિદ્ધ થશે, પણ સેકન્ડ લાઈનની અંદર તે વ્યાજબી લાગતું નથી, કારણ કે જો ઈશ્વરને આ કાર્યનું કરતા માનીએ તો ઈશ્વરપણું જ રહેતું નથી. શિષ્ય સાધક છે, અને એટલે જ એ શોર્ટકટ નથી દેતો આમ સીધું કે હવે તમે કહી દો ને શું સાચું છે, એ તમે કહી દેશો ને હું માની લઈશ, એવું એને નથી કરવું. એને જે જે શંકાઓ ઉત્પન્ન થાય છે એના ઉપર, એટલે શંકાઓ ઉત્પન્ન થાય છે એક પોઈન્ટ, અને બીજું એના ઉપર વિચારણા કરે છે કે એ જે મેં પોઈન્ટ મૂક્યો છે એ સાચો છે કે નહીં, એમાં કંઈ પ્રોબ્લેમ આવે છે કે નહીં, આ બધું એ વિચારણા કરે છે. એટલે શું કરે છે? જે દલીલ એ પુટઅપ કરે, રજૂ કરે, એને બીજા બીજા દ્રષ્ટિકોણથી પણ જુએ છે. અને આપણે દરેક શંકામાં આપણે જોયું, કર્મ માટે એને વિચાર્યું કે એ તો જડ છે, આ કરી ન શકે, ઈશ્વરને આપણે માનીએ તો એમાં બધા દોષ આવશે, એમ કરીને હી ઇઝ થિંકિંગ. એટલે આપણે આના ઉપરથી શું ચાવી લેવાની છે? હા, ખાલી આપણે આમાં આમ નથી કરવાનું, હા, પણ આના ઉપર વિચારણા કરવાની છે કે ભાઈ કેમ આમ કીધું, શું કામ આમ કીધું, કઈ રીતે આ હશે. હવે એને લાગે છે કે મારા સમસ્યાનો ઉકેલ આવી ગયો. પહેલાં સમસ્યા શું હતી? કે કર્મ બંધાય છે પણ કર્મફળ આપતું નથી. એટલે એને એને થયું કે હવે કર્મફળ કોણ આપતું હશે? તો કે ઈશ્વર, એ એક ઓપ્શન પરફેક્ટ છે એની પાસે કે ઈશ્વર આપતું હશે. પણ હવે સમસ્યાનો ઉકેલ તો આવ્યો, પણ ઈશ્વરપણું જ રહે નહીં એવો એક બીજો પ્રોબ્લેમ ઊભો થયો. કેમ? કારણ કે ફળદાતા ઈશ્વર કરે ગણીએ આપણે, તો પ્રોબ્લેમ શું થાય? ઈશ્વર એક મુનિમજી બની જાય, અકાઉન્ટન્ટ. કઈ રીતે? તો કે અનંત જીવો છે, બરાબર છે? હવે આ બધા જીવોને પૂર્વના જે એના ફળ કરેલા હોય, પૂર્વના જે કર્મ કરેલા હોય, કાર્ય કરેલા હોય, એનું ફળ આપવાનું. પાછું આ ફળ કેવું આપવાનું? દરેક ક્ષણે આપવાનું. એટલે સાહેબે કીધું ને માર્ચ એન્ડિંગ જેવું ભગવાનને આવે જ નહીં કરે, નોનસ્ટોપ ચાલ્યા જ કરે, કારણ કે દરેક ક્ષણે આપવાનું છે. અને દરેકના પાછા હવે પહેલાં શું કરેલું હતું એ બધાનું શું રાખવું પડે, ખાતું રાખવું પડે ને, લેજર રાખવું પડે ને કે આ દિવસે તમે આ કર્યું હતું, પછી આ કર્યું હતું, પછી પેલું કર્યું હતું. એટલે ભગવાનને એક તો બધા અકાઉન્ટ્સ એટલે કે ખાતા રાખવા પડે, અને પાછું આ બધું. અને આવું જો કરીએ તો શું થશે, ઈશ્વર ગૂંચવાઈ જશે, હીલ ગેટ એન્ટેંગલ્ડ. શેમાં? તો કે સંસારી પ્રપંચની અંદર. એટલે આપણે શું કર્યું, તો કે ઈશ્વરનું જે ગૌરવ હતું એ ઘટાડી અને એને કયા પોસ્ટ પર મૂકી દીધા, તો કે મુનિમજીના, કે ન્યાયાધીશના. એ બીજું એક્ઝામ્પલ ન્યાયાધીશનું આપ્યું હતું કે ન્યાયાધીશ શું કરે, કે એને જે કાંઈ પણ કાર્ય કર્યા હોય, ખોટા કામ કર્યા હોય, ક્રાઇમ કરી હોય, હા, એને પહેલાં એ તપાસે, પછી શું કરે, તો કે પછી નક્કી કરે કે આને શું સજા આપવી આઈપીસી પ્રમાણે, અને પછી એને પ્રમાણે એને સજા આપે. તો ભગવાનને જો આપણે ફળદાતા ગણીએ તો આપણે એમનું ગૌરવ ઘટાડી અને કાં તો એને આપણે શું બનાવ્યા, મુનિમજી બનાવ્યા, અને કાં તો આપણે એમને, એટલે ઈશ્વરનું બીજું નામ શું, તો કે બિઝી અકાઉન્ટન્ટ, વ્યસ્ત મુનિમજી અથવા તો ન્યાયાધીશ. હવે બિચારો એવું વિચારણા કરે છે કે આવું તો આપણે ભગવાનને કરી શકાય નહીં, ભગવાનને આવું આપણે કાપી, જો ભગવાનને કામ, ભગવાનને આપણે આ જો ન રાખીએ તો શું થશે, તો આત્માનું ભોગતાપણું નહીં રહે, અને જો આત્માનું ભોગતાપણું નહીં રહીએ તો પછી તો એનું મોક્ષ અને મોક્ષના ઉપાયનો પણ પ્રોબ્લેમ થાય. એટલે શું છે, હી ઇઝ ઇન ટુ અ પ્રોપર મેસ. મેસ એટલે એવી ગડબડમાં ફસાઈ ગયો છે, હા, કે હવે આ માને તો આ પ્રોબ્લેમ, કર્મને માને તો એ જડ છે, ઈશ્વરને માને તો ઈશ્વરપણું જાય. એટલે કહે ને કે હવે એ એકદમ દુવિધામાં પડ્યો છે. એટલે ઇફ યુ ગો, ક્યારથી ની આ વિચારણા સ્ટાર્ટ થઈ, જડ કર્મ, જડ અચેતન, એમાં જીવ નથી. જો જીવ ન હોય તો એનામાં બુદ્ધિ ક્યાંથી હોય, અને બુદ્ધિ ન હોય તો એ વિચારી કેવી રીતે શકે, એ પ્લાન કેવી રીતે કરી શકે, આયોજન કેવી રીતે કરી શકે કે આને આવી રીતે આમ કરવાનું. એટલે એ તો નીકળી ગયું, અને તો આ કામ આપણે સોંપી દઈએ ઈશ્વરને. બસ સાહેબ બહુ સરસ વાત કીધી કે આપણે કેવું છે, આપણા ઘરની અંદર એક ચાર પાંચ વ્યક્તિને સંભાળવા હોય, હા, તો આપણે કરી નથી શકતા, અને પાછું આપણે ઈશ્વરને કેટલું સોંપ્યું કામ, અનંત જીવોનું, અને એ બધાનું એવરી ક્ષણે સુફળ આપવાનું એ કામ આપણે શું કે હવે કોઈ સર્વોચ્ચ આત્મા, સુપ્રીમ સોલ આવું કરી શકે. વાત સાચી છે, ઈશ્વર કરી શકે, પણ આપણે શું કર્યું. પણ હવે એ વિચારો શું વિચારે છે કે ભાઈ જો ચોર ચોરી કરે તો ચોર જાતે પોતાને સજા આપશે, કોમન સેન્સ ને, એ તો કે તો બનશે જ નહીં, તો એના માટે શું જોશે, તો કે એના માટે પોલીસ જોશે જે એને પકડે, બરાબર છે, અને પછી એને લઈ જાય. એટલે આઈપીસીની ધારા, આઈપીસી એટલે ઇન્ડિયન પિનલ કોડ, પછી ધારામાં બધા અલગ અલગ સેક્શન હોય, અને 420 એટલે શું, તો કે જેને કંઈ પણ ધૂતારાઈ કરી હોય, ઠગ્યા હોય કોકને, તો એની અંદર બધા સેક્શનની અંદર એના જે શું કહેવાય કે શું એને સજા આપવી એ લખેલું હોય, અને પાછું આ સજા કઈ રીતે આપવી, કેટલા સમયની આપવી, એનું આખું એક સંવિધાન છે. ન્યાયાધીશ શું કરશે, તો કે એ પોતે નક્કી નહીં કરે કે જા મને બહુ ગુસ્સા તારા ઉપર, તને આમ આપી દે, તો કે ના, એને પણ શું કરવાનું, તો કે એને અનુસરવાનું. કોને? તો કે આઈપીસીને, અને એમાંથી સિલેક્ટ કરી એને જે યોગ્ય હોય એ પેલાને આપી દેવાનું. તો જગતમાં પણ એમ ન કહી શકાય કે કાર્ય જ એનું ફળ આપે છે. ચલો આ એક વાત થઈ કે ભાઈ પોતે પોતાનું આપી છે, પણ કાર્ય આપી શકતું હોય તો સપોઝ કોઈકનું ખૂન કરે, મર્ડર કરે, તો મર્ડર એક કાર્ય થયું કે નહીં? તો કે કાર્ય કંઈ એને ફળ નહીં આપે ફાંસીનું, તો કે શું થશે, તો કે એને ફળ આપવા માટે પોલીસ પહેલાં એને પકડી જશે, પછી કોર્ટમાં કેસ ચાલશે, એમાં સાબિત થશે કે એને ખૂન કર્યું છે, અને જજ શું કરશે, ન્યાયાધીશ શું કરશે, તો કે આપશે ઓલો એલાન કે ભાઈ હવે આને તમે ફાંસી આપી દો. અને ફાંસી ક્યાં અપાશે, તો કે જેલમાં, નહીં એના ઘરમાં, નહીં એના, સાહેબે કીધું ને ત્રણ ચાર ઓપ્શન આપ્યા, એના કિચનમાં નહીં, એના ડાઇનિંગ હોલમાં નહીં, એના ગાર્ડનમાં નહીં, સ્વિમિંગ પુલમાં નહીં, ક્યાં આપશે, એનું સ્પેસિફિક એટલે નિયત સ્થાન છે. કયું? તો કે જેલ. તો એ નિયત જગ્યા પર જઈ અને એવી રીતે સાહેબે સમજાવ્યું કે એ નિયત જગ્યા જોશે. મારે જો પુણ્ય કર્યું હોય અને પુણ્યનું ફળ ભોગવવું હોય તો દેવલોક જોશે, ને ખૂબ પુણ્ય કર્યું હોય તો ઓફકોર્સ, અને ખૂબ પાપ કર્યું હોય તો નરકે જવું પડશે. પણ એવી વિશેષ જગ્યા છે. પણ આ બધું કરવા માટે ન્યાયાધીશ જોશે, હુ વિલ ડિસાઇડ, ડિસ્પેન્સ એન્ડ ડિલિવર. ડિસાઇડ એટલે જે નક્કી કરશે, ડિસ્પેન્સ એટલે ન્યાય પ્રદાન કરશે, અને ડિલિવર એટલે સજા અપાવશે. તો આવા ન્યાયાધીશની જરૂર આવશે. તો આ રીતે એને ફર્સ્ટ લાઇનમાં પોતાની સમસ્યાનો ઉકેલ થયો એમ એને લાગે છે કે આ આ એક કામ આમનાથી થઈ શકે એમ છે, ઈશ્વરથી. પણ બીજી લાઇનમાં જે સમસ્યા છે કે ઈશ્વરનું ઈશ્વરપણું જ જાય. પછી સાહેબે સમજાવ્યું કે આપણા ઈશ્વરપણાનો આપણો આપણો કોન્સેપ્ટ, આપણી માન્યતા કેવી છે. જો આપણે ઈશ્વરને શું માનીએ? સુપ્રીમ, સર્વોચ્ચ. બીજું ઇમ્પાર્શિયલ, એટલે કે પક્ષપાત રહિત. અને સૌથી ઇમ્પોર્ટન્ટ તો કે ભાઈ પ્યોર એન્ટિટી, અર્થાત એકદમ પવિત્ર સત્તા હોય તો એ ઈશ્વર છે. આ બધા માને છે આ સાઈડ પણ? અરુણભાઈ તમે પણ? હા, ઓકે, ફાઇન. તો બધા માને છે, રાઈટ? અને આ ઉપરાંત આપણા અંદરમાં એક એવું છે કે ભગવાનને આ પાસેથી આપણે ન્યાય અપેક્ષા રાખીએ છીએ કે ન્યાય કરે. આ બધું તો છે, આપણે ના નહીં પડે આ બધામાં. આપણું અંતરકરણ શું કહે છે કે આપણને ભગવાન કેવા જોઈએ? તો કે જે ન્યાય કરતા હોય ને એવા જ. એટલે સાહેબે કીધું ને કે જેમ બોલિવૂડની અંદર પેલું ડાયલોગ આવે કે જે મને ન્યાય અહીંયા કોર્ટમાં નથી મળ્યો એ ન્યાય કોણ પૂરો કરશે? ઈશ્વર પૂરો કરશે, ભગવાન પૂરો કરશે. એટલે સાહેબે કીધું કે કેવું છે કે આપણા અંદરમાં એવું છે કે સપોઝ આપણે સાચા હોય અને આપણા પર કોઈ ખોટો આક્ષેપ કર્યો કે આ કર્યો, તો જો આપણા અંદરમાં એવું ચાલશે ભગવાન બધું જાણે છે, એ બધું જાણે છે. આ માંગણી ઉપર કહીને આપણે કહીશું, ભલે આ બધા મારા ઉપર આરોપ કરતા હોય પણ એ બધું જાણે છે અને એ ચોક્કસ ન્યાય કરશે. અને ભલે ન્યાય કરે કે ના કરે, આપણે શું એક્સપેક્ટ કરીએ બધા? ખબર છે કે ભગવાન ભલે ન્યાય કરે નહીં, કાંઈ લોકોને સજા આપે નહીં, કાંઈ આપે, પણ ભગવાન એટલું કહી દે ને કે આ બિચારો નિર્દોષ છે, આના પર તમે ખોટા આરોપ નહીં મૂકો, એવું અંદરમાં ભગવાન વિશે આપણી માન્યતા હોય છે. કોણ છે ભગવાન? તો કે જે ન્યાય બક્ષે છે, બરાબર ને? ડિસ્પેન્સ, ન્યાય બક્ષે છે. અને કેવું સાહેબે કીધું કે જો એવું ન હોય તો પછી આ મંદિરો બનાવવાનો શું મતલબ, આ મૂર્તિની પ્રતિષ્ઠા કરવાનો શું મતલબ, પછી રોજ એમની પૂજા કરવી, એમને પ્રાર્થના કરવી, જો ભગવાન આટલું પણ આપણા માટે ન કરી શકતા હોય તો આ બધું કરવાનો શું મતલબ. આ બધા આપણા કોન્સેપ્ટની ગુરુદેવ વાત કરે છે. અને આ જે વાત સાહેબે કીધી ને કે જ્યારે આપણી સાથે કંઈક અન્યાય થાય, કંઈક ખોટું થાય ને, ત્યારે આવું જ આપણે વિચારીએ છીએ કે ભગવાનને બધું ખબર છે, ભગવાન ન્યાય કરશે, એવું અંદરમાં રહે છે. તો ભગવાનને આપણે કેવા ઈચ્છીએ છે? એક તો ન્યાયવંત, અને બીજું આપણે એમને કરુણાવંત ઈચ્છીએ છીએ. હા, અને એના માટે આપણે શું ઈચ્છીએ? તો એક, ન્યાય કરે, બીજું આપણને ઈનામ આપે. જો કોઈ પણ એમ્પ્લોયર હોય, એટલે કે માલિક હોય, અને બધા નોકરો એની માટે કામ કરતા હોય, હા, તો એ જેટલી મહેનત કરે નોકરો, તો એનો પગાર આપે કે ના આપે? એમાં જો કોઈક સારું બહુ કામ કરે, સારું કાર્ય કરે, તો એને બક્ષિસ આપે કે ના આપે? બસ આપણે પણ એવું જ થાય છે કે આપણે કંઈક બહુ સારું કર્યું ને, એટલે ભગવાને મને શું આપવું જોઈએ? હા, તો ભગવાને પણ મને બક્ષિસ આપવું જોઈએ, મને ઈનામ આપવું જોઈએ. હા, અચ્છા, એટલે એક આપણને કેવા જોઈએ છે ભગવાન? જે આપણને ઈનામ આપે, બક્ષિસ આપે, બરાબર છે, સારા કાર્ય માટેનું. બીજું, આપણે જે બધી ભૂલો કરી હોય ને, એ ભગવાન તું મોટું મન રાખીને માફ કરી દેશે. એ રીતે આપણે બધી માફી માંગે, આપણા પાપોની માફી માંગે. એટલે આ બધાની અંદર આપણે જોઈએ કે ભગવાનને આપણે ન્યાયવંતા પણ માનીએ છીએ, અને પાછા આપણે ભૂલ કરીએ તો દયા રાખે એવી પણ અપેક્ષા રાખીએ છીએ. અને આપણે જ્યારે સારા કામ કર્યા હોય તો માત્ર ઇનામ આપે એટલું નહીં, આપણે એપ્રિશિએટ કરે, એટલે આપણું અનુમોદન કરે, એકનોલેજ કરે, આપણી કદર થાય, અને ભૂલ કરીએ તો માફી મળે. આવું બધું આપણે ભગવાન પાસે અપેક્ષા રાખે છે. અને એટલે ગુરુદેવે વાત કરી કે એમની જ્યારે ફાઇનલ એમએની એક્ઝામ હતી સેકન્ડ યરમાં, ત્યારે એક પેપર હતું થિયોલોજીનું. થિયોલોજી એટલે શું? તો કે થિયો એટલે ગોડ અને લોજી એટલે એનો અભ્યાસ. તો કે જુદા જુદા પ્રકારે ઈશ્વરની જે માન્યતા છે એનો આખો અભ્યાસ, તો એમાં ગુરુદેવને લખવાનું હતું. તો ગુરુદેવે ત્યારે વાત કરી કે એમાં એ પોઈન્ટ લખવાનો હતો કે ભગવાન ન્યાયપૂર્ણ અને દયાળુ બંને એક સાથે ન હોઈ શકે. તમે કા ન્યાય એમની પાસે એક્સપેક્ટ કરી શકો અને કાં તમે દયા એક્સપેક્ટ કરી શકો, ઓ બંને એક સાથે કેવી રીતે હોઈ શકે? કારણ કે આપણે કાચું કેવું છે ખબર છે, આપણે સાચા હોય ને બીજા ખોટા હોય ને તો આપણે કહેવા જોઈએ ભગવાન ન્યાયવાળા. કારણ કે હું સાચો છું ને પેલો ખોટો છો, એને તમે શું કરો, દંડ કરો અને મને પુરસ્કાર આપો, એટલે ન્યાય કરો. અને જ્યારે આપણે ભૂલ કરીએ ત્યારે આપણે ભગવાન કહેવા જોઈએ? તમે ન્યાય નહીં કરો હવે, કારણ કે ન્યાય કરશો તો મને દંડ મળશે. એ ત્યારે આપણે શું એક્સપેક્ટ કરીએ ભગવાન પાસે? કરુણા, તમે માફી, તમે તો કરુણાવંત છો, તમે માફી આપી દો. એટલે સાહેબે કીધું કે તત્વજ્ઞાનના અભ્યાસમાં છે ને આવું બધું ન ચાલે. તત્વજ્ઞાનમાં અભ્યાસમાં જેમ છે, વોટ ઇઝ, એ રીતે જ સમજાવવામાં આવશે. ત્યાં લાગણી વેડા નહીં ચાલે. સાહેબે આ વર્ડ યુઝ કર્યો છે કે ઇમોશનલ બનીને આપણે એમ કહીએ કે નહીં એ તો આમ કરવું જ જોઈએ ને ભગવાને, ભગવાને તો આટલું તો આપણા પર દયા કરવી. તો કે અહીંયા ઇમોશનલપણું અથવા તો ઇમોશનલ વેડા ન ચાલે, અહીંયા જે સત્ય છે જેમ છે એમ સમજવું જોઈએ. એટલે સાહેબે શું કીધું ખબર છે કે તમે છે ને ભગવાનનું સ્વરૂપ શું કરી નાખ્યું છે, એકદમ કોમ્પ્લિકેટેડ કરી નાખ્યું, જટિલ કરી નાખ્યું છે. અને લાગે છે ને આપણને કે આપણને ન્યાય પણ જોઈએ છે ને દયા પણ, દયાળુ પણ જોઈએ છે. એટલે સાહેબે આના માટે એક પોઈન્ટ સમજાવ્યો. તમને ખ્યાલ હશે ગુરુદેવે વાત કરીને કે શરીરની અશુચિ ભાવનાની વાત કરી. ચલો મને કોઈ કહી શકશે કે ગુરુદેવે આ એક્ઝામ્પલ છે ને મટ લીધું અશુચિ ભાવનાનું, કે શરીરે અશુચિવાળું છે? કંઈક કનેક્શન તો હોવું જોઈએ ને, એમને એમ કંઈક વચમાં કંઈ સાહેબ તો મૂકે નહીં. ઓબ્વિયસલી દેર હેઝ ટુ બી સમ ફ્લો, કંઈક રિલેશન હોવું જોઈએ. તો કોઈને પકડાણું છે આમાંથી? બહુ મસ્ત વાત છે. હા ઓકે ઓકે, બીજું કંઈ જો એમાં શું વાત કરી હતી ગુરુદેવે આખું શાંત ઉદરસમાં શું સમજાવ્યું? અશુચિ ભાવના એટલે શરીર કેવું છે, મળમૂત્રની ખાંડ છે. અને સાહેબ એના માટે બધું સમજાવ્યું કે કેવું છે કે ભાઈ કોઈ થેલીની અંદર, એક થેલીની અંદર મૂત્ર હોય ને એક થેલીમાં મળ હોય તો આમ કેવું આમ અશુચિવાળું લાગે. તમે એ લઈને તમે ડાઇનિંગ ટેબલ પર બેસો એ આમ વિચારાવતા જ આપણને લાગે છે કેવું આ. તો કે હકીકતમાં એવું જ છે ને, ખાલી સરસ ચામડી છે એટલે તમને એમ લાગે છે કે ખ્યાલ નથી આવતો, બરાબર ને? એટલે સાહેબ આ અપેક્ષાએ અશુચિ ભાવના. તો એમના મામાએ એમને કીધું કે કેમ આપણે ઓલવેઝ આટલું આમ ઓલવેઝ ગંદુ જ ગંદુ છે એમ કયા કરે છે? એમના પ્રમાણે તો શું છે કે ઇટ્સ અ ફેન્ટાસ્ટિક ગેજેટ, એક અદ્ભુત સાધન છે, કેટલા બધા કાર્ય કરી શકે છે. અને કીધું ને કે કેટલું કોમ્પ્લેક્સ મેકેનિઝમ છે શરીર, તમે જુઓ કેવું જટિલ છે આમ. અને આમ પેટ દુખે તો એના કેટલા કારણ હોઈ શકે. પછી સાહેબે વાત કરી કેટલા બધા અવયવો છે એ સ્વતંત્ર રીતે કામ કરે છે પણ પાછું એ ન હોય તો કેવું બધું શરીરનું તંત્ર અટકી જાય. ઇન શોર્ટ સાહેબે શું કીધું તો કે શરીર અશુચિ ભાવનાની વાત ચાલતી હતી, અશુચિ સમજાવતા હતા. ત્યારે મામાએ એમ કીધું એમને કે એ તો બહુ ફેન્ટાસ્ટિક ગેજેટ પણ છે અને પાછું કોમ્પ્લેક્સ પણ છે. એટલે ત્રીજી વસ્તુ કીધી કે એ કોમ્પ્લેક્સ પણ છે. આ દ્રષ્ટાંત લેવાની પાછળનો આશય એ હતો કે શરીર એકી સમયે એકી સાથે એક ગંદુ પણ છે અને ફેન્ટાસ્ટિક પણ છે અને જટિલ પણ છે. ત્રણેય સાથે હોઈ શકે, હા કે ના? છે જ ત્રણેય સાથે. પણ ઈશ્વર છે એ તમે એક બાજુ એને ન્યાયપૂર્ણ માનો અને બીજી બાજુ તમે માનો કે એ કરુણા પણ કરે તમારા ન્યાયની અંદર, તો આ બંને શક્ય નથી. હવે બેસી છે મગજમાં? કારણ કે પોઈન્ટ આખો ત્યાંથી સ્ટાર્ટ થયો હતો ને કે ગુરુદેવ શું સમજાવ્યું કે ભગવાનને ન્યાયપૂર્ણ અને દયાળુ બંને એકી સાથે તમે ન માની શકો, કારણ કે ઘણા બધા પ્રોબ્લેમ આવશે. કીધું ને કે ન્યાયપૂર્ણ એટલે શું? સજા આપવી. હવે કરુણા એટલે શું? તો કે માફી આપવી. હવે સપોઝ કોઈ એનઆરઆઈ કંઈક ભૂલ કરે અને એના માટે જો માફી આપે, એનઆરઆઈને તો લાગશે કરુણાવંત છે, બીજાને શું લાગશે? આ તો પક્ષપાત કહેવાય ને, અમે એ ભૂલ કરે તો અમને એનો દંડ મળે અને એમને ભૂલ કરી તો એમને માફી. જોયું? એટલે ન્યાયવંત અને દયાળુ એ બંને સાથે નહીં જઈ શકે. અચ્છા હવે ફાઇનલી આપણે નક્કી કરીએ કે આ બધા બહુ પ્રોબ્લેમ થાય છે, એટલે આપણે એક જ ફિક્સ રાખીએ. શું ફિક્સ રાખીએ? કે ભગવાન ન્યાયવંત જ છે, નથિંગ ડુઈંગ, ઓન્લી ન્યાય ન્યાય ન્યાય. હવે શું થશે ખબર છે આપણને? આપણે એક ભૂલ કરશું ને એનો આપણને દંડ મળશે ને, એક ભૂલ. તો કે આટલી નાની ભૂલ માટે એમ તમે મને આટલો મોટો દંડ આપ્યો. જો હમણાં જ કીધું કે જે કરો એ ન્યાયપૂર્ણ કરો, દયાને. હવે ત્યાં શું વિચારશો તમે કે અરે માલિક પણ હોય ને તો એના નોકરથી ભૂલ થાય ને તો એક વખત માફ કરી દે. હા એક ચાન્સ તો આપો, હા એક વોર્નિંગ આપો, એક ચાન્સ આપો. કેવું છે, આવું આપણું મગજ છે. અને સાહેબ અહીંયા બહુ સરસ વાત કીધી કે આપણું તો મગજ એવું છે ને કે હવે એમ રાખીને પ્રભુ તમને ક્યારેક ક્યારેક માફ પણ કરી દેવાનું. આપણે એટલે પાછું એમ રાખીએ ન્યાયવંદી તમે માફી પણ આપો. હવે તમારી તમારા પ્રત્યે કોઈ ખોટું કર્યું છે, તમારા પ્રત્યે કોઈ ખોટું કર્યું છે એટલે એને ભૂલ કરી છે, હા કે ના? હા. હવે એને ભગવાનને વિનંતી કરી, કોને? પેલા એ કે મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો. હવે જો ભગવાન માફ કરશે તો પછી તમને ગમશે નહીં, આવું થોડી ચાલે. જો કેવું છે આ, એટલે સાહેબે કીધું ને શું કર્યું છે, આપણે એકદમ જટિલ બનાવી નાખ્યું છે ભગવાનના કોન્સેપ્ટને. બીજો પ્રોબ્લેમ શું આવે ખબર છે, ભગવાનને માત્ર ન્યાયવંત આપણે રાખીએ ને, માત્ર ન્યાયવંત, બીજું કાંઈ નહીં, જરાક પણ દયાળુ નહીં, કરુણા નહીં, તો પ્રોબ્લેમ શું થાય? પ્રેમ જ નહીં જાગે, અંદરમાં ભક્તિ જ નહીં જાગે. આવા બધા, એટલે ક્યાંક આપણને એ ભગવાન દયાળુ પણ જોઈએ છે. એટલે આપણે શું કરી દીધું છે કે ભગવાન વિશેની આપણી સમજ કેવી કરી દીધી કે જટિલ એટલે કે કોમ્પ્લેક્સ અને કોન્ટ્રાડિક્ટરી એટલે કે વિરોધી. આપણે ક્યારેક ન્યાય જોઈએ, ક્યારેક દયા જોઈએ, આપણા બધા મૂડ્સ પ્રમાણે આપણું હોય, બરાબર છે. પણ બધાને ભગવાન કેવા જોઈએ છે? તો કે સર્વશક્તિમાન, ઓમ્નિસિયન્ટ એટલે કે સર્વજ્ઞ અને દયાળુ. આવું આપણને, ચાલો હવે આપણે નક્કી કરીએ કે ભગવાન ન્યાય કરે છે, ન્યાય આપે છે, તો વિચાર કરો કેટલા જીવ? અનંતા જીવ. અને અનંતા જીવોએ પૂર્વમાં અનેક કર્મ કરેલા હોય, એ અનેક કર્મોનો એક તો રેકોર્ડ રાખો, એટલે સાહેબ ડેટા, બરાબર છે. અને ડેટા પ્રમાણે રાઈટ ટાઈમ થાય ત્યારે એને શું આપવાનું? એને દંડ આપવાનો, બરાબર છે. સાહેબ કે વિચાર કરો ભગવાન ઉપરનો વર્કલોડ શું છે. વર્કલોડ એટલે કામનો બોજો કેટલો છે, કારણ કે અનંત જીવો અને પાછું એને દરેકને દરેક ક્ષણે કંઈક ને કંઈક આપવાનું જોઈએ. તો આવા ભગવાનનો વર્કલોડ કેવો, અને કરવાનું શું? અત્યારે એને તાવ આપવાનો છે, કારણ કે એના ઓલા શું કે ખાતાની અંદર 3-4 વખત આપવાનું બાકી છે અને અત્યારે એનો ટાઈમ પાક્યો છે, એટલે એને તાવ આપી દો. પણ પછી ખબર પડે કે ના ના, હવે હમણાં નહીં, યજ્ઞમાં નહીં પણ હોળીના દિવસે આપજો, કારણ કે એ ટાઈમે એને તાવ આવવો જોઈએ એવું આપણા ખાતામાં કહે છે. હવે પાછા આપણે શું નક્કી કર્યું, ભગવાન કેવા જોઈએ? દયાળુ પણ જોઈએ. એટલે ભગવાન કે આટલો ભક્તિભાવમાં છે આ હોળીની અંદર, તો આપણે અત્યારે ના આપીએ એને. વિચાર કરો, જો દરેક વ્યક્તિનું આવું વિચારવા બેસે ભગવાન કે એને આપવાનું કે નહીં આપવાનું, કરવાનું નહીં કરવાનું, તો ભગવાન શું બની જશે? તો કે ભગવાન આ સંસારી પ્રપંચમાં એન્ટેંગલ એટલે ગૂંચવાઈ જશે. અને મોટો પ્રોબ્લેમ શું છે, તો મેઇન પ્રોબ્લેમ શું છે ખબર છે, આ બધા એન્ટેંગલમેન્ટમાં આ ગૂંચવણની અંદર પોતાનું શુદ્ધ સ્વરૂપ, જે સુખ સ્વરૂપ, જે આનંદ જે છે એ ભોગવવાનું બિચારા પાસે ટાઈમ જ નહીં હોય ભગવાન પાસે. ઓલો પેલો સાધક છે ને એ ફ્રી છે, એ બેસીને ધ્યાન કરે છે ને એ સુખ ભોગવશે, પણ ભગવાન પાસે ટાઈમ નથી. કેમ? કારણ કે દરેક ક્ષણે એમને આ એનું ફળ આપવાનું છે. એટલે પછી સાહેબ એક વાત કીધી કે ચલો ભગવાનને ફળ આપવાનું હોય તો ફળ કોણા પ્રમાણે આપવાનું છે? એમને એમ નથી આપવાનું, બરાબર છે. જે પ્રમાણે કર્યું હોય, 5 ગ્રામની ચોરી કરી હોય તો એને આટલું ફળ આપવાનું, એટલે કે ચલો નેમીજીને સજા આપવાની છે, ઓકે એમને આ ખોટું કામ કર્યું હતું, ખરાબ કર્યું હતું, એટલે એને આપણે આ સજા આપશું, એમ ભગવાન વિચારે. આ રિયા છે તો રિયાએ સારું કામ કર્યું હતું તો એને શું કરવાનું? સારા ફળ આપવાના. ભગવાનને કોઈ સ્વતંત્રતા જ નહીં, જે પ્રમાણે ઓલો કરે એ પ્રમાણે જ ભગવાને આપવાનું. તો કે હા, ભગવાને એવી રીતે જ આપવાનું. અને તો કેવું કીધું કે ભગવાનની સ્થિતિ તો એકદમ ઓલા મેનેજર જેવી છે કે એને કોઈક મન થાય મેનેજરને કે આને 5 લાખ રૂપિયા આપું તો આપી શકે મેનેજર? એ તો એને માલિકને પૂછવું પડે, માલિક કે હા પાડે તો જ આપી શકે. એટલે મેનેજરને જેમ કોઈ સ્વતંત્રતા નથી, મેનેજર એટલે સંચાલક કહો કે પ્રબંધક કહો, બરાબર, મેનેજર તમે સમજી જશો ને, એનું ગુજરાતી આ ટ્રાન્સલેશન જરૂર નથી ને, તો ઠીક છે. નહીં તો મારી હાલત મેનેજર જેવી થઈ જશે, ક્યાંથી કાઢું હવે આને. તો શું કીધું એને? તો કે એવો મેનેજર કે એમાં એને કંઈની બુદ્ધિ વાપરવાની જ નથી, જે પ્રમાણે કીધું એ પ્રમાણે ખાતામાંથી આપવાનું કરવાનું. તો કે ભગવાનને કોઈ સ્વતંત્રતા જ નહીં. તો પણ ભગવાનને કોઈ સ્વેચ્છા કે સ્વતંત્રતા રહેતી નથી. આ બધું કરવામાં મેઇન મોટો પ્રોબ્લેમ એ આવી જાય છે કે એમ કહે ઈશ્વર તણું ઈશ્વર પણું જ જાય. હિઝ ગોડલીનેસ ઇઝ કોમ્પ્રોમાઇઝ. કોમ્પ્રોમાઇઝ એટલે બાંધછોડ કરવી પડે હવે એમના એમના પવિત્રતાની અંદર. તો ભગવાન કેવા છે, એનું ઈશ્વરપણું કેવું છે, ગોડલીનેસ કેવી છે? નિર્ભેળ પવિત્રતા, અનએડલ્ટરેટેડ પ્યોરિટી, બિલકુલ અશુદ્ધિ નથી. હવે આ ફળદાતાના કાર્યની અંદર ભગવાનની હાલત કેવી થઈ જશે? તો કે પવિત્રતા ટળશે. એટલે સાહેબે કીધું ને કે ભગવાનમાં ભગ શબ્દ જે છે એના કેટલા મિનિંગ બતાવ્યા છે, 16 જેટલા મિનિંગ થાય છે. અનંત વીર્ય કહો, અનંત ઐશ્વર્ય કહો, એવા. અને આનો રેફરન્સ સાહેબ સેના ઉપરથી આપ્યો હતો કે ભક્તિ માર્ગનું રહસ્ય જે બુક શ્રી ભોગીલાલભાઈ મહેતાએ લખેલી છે એમને આ સદગુરુ ભગવંત કેમ કીધા છે એની અપેક્ષાએ આ આખા મિનિંગ્સ બતાવ્યા. તો વિચાર કરો કે આવું જેમનું અનંત ઐશ્વર્ય હોય એવાને તમે શું કામ સોંપ્યું ઇન્ટરફિયર કરવાનું કે ભાઈ તું હવે આ લે, તું હવે આ કર. એટલે કુના જેવું થઈ ગયું, અનંત ઐશ્વર્યવાળા પરમાત્મા પાસે શું કરાવવાનું? તો કે માથું મરાવું, હસ્તક્ષેપ કરવો કે હવે તને તાવ જોશે, હવે તને આમ કરવું, હવે તને આપવાનું. તો કે આ બેસતું નથી. ફળદાતામાં બુદ્ધિ કે હૃદય કોઈની જરૂર નથી, બસ ખાતું તપાસવાનું, જેટલું પાપ એ પ્રમાણે ચેક કરવાનું, એને આપવું. એટલે ભગવાનની કોઈ સ્વતંત્રતા પણ નથી અને એક બહુ સામાન્ય એક મેનેજર હોય એવું કાર્ય કરાય. અને પછી આપણે આને સમજી શકીએ ને, આનું આની ડેપ્થ સમજાય ને આપણને કે આપણે કેવું એક્સપેક્ટ કરીએ છીએ ભગવાન પાસે. એના માટે ગુરુદેવ શ્રીનું એક્ઝામ્પલ આપ્યું. એસપી એટલે સદગુરુ પ્રેરણામાં જે ઘરનું એલોટમેન્ટ કરવાનું હોય એનું એક્ઝામ્પલ આપ્યું. એ આપણા મગજમાં બરાબર બેસે કે ગુરુદેવે શું કીધું કે કોઈએ બે બેડરૂમ હોલ કિચન લખાવ્યું હોય, બરાબર છે, એને લખાવ્યું છે, તો એ જે એપ્લિકેશન કરેલી હોય એ કોની પાસે જાય? તો કે ભાઈ શ્યામભાઈ જસાણી પાસે જાય. શ્યામભાઈ એ જોએ, પછી જે જેટલા અહીંયા હોય એમાં કોઈક ખાલી હોય તો એને એલોટ કરે, અને જો ખાલી ન હોય તો શું કરે, એને વેઇટ લિસ્ટમાં મૂકી દે. બસ આટલું જ એનું કામ છે કે નહીં? અમે સાહેબે આખું સમજાવ્યું કે બરાબર છે, હવે એ કે આત્માનો આનંદ ભોગવતો ન હોય અને એને સેવા કરવાની હોય તો સરસ કાર્ય છે, સેવાનું કાર્ય છે, તો આ સેવા કરી શકે. પણ સપોઝ આ બધી એપ્લિકેશનો હોય, એની બધી ફાઇલો બનાવતા જાય, સ્ટેપ ટેરેસની આટલી એપ્લિકેશન, કોટિયાડ વિલાની આટલી, બધાની ફાઇલ 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 ફાઇલ, અને એ બધી ફાઇલ ગુરુદેવને સોંપવામાં આવે કે હવે બસ તમે બધું આ કરો, તો કેવું લાગે છે? ઉલટાનું સાહેબે કીધું કે એવું સામેથી કહેશો કે ના ગુરુદેવ તમે આ બધામાં શું કામ પડો, અમે બધું આ બધું એડમિનિસ્ટ્રેશનનું કામ છે, વ્યવસ્થાનું કામ છે, આ બધું અમે તમે બસ તમે આનંદ મારો, અમે આ બધું કરી લઈશું. અને સાહેબ એના માટે વાત કરી કે સાહેબે સમજાયું કે વિચાર કરો કે લો શ્યામ પાસે આ બધી એપ્લિકેશન આવી હોય શ્યામભાઈ પાસે, અને પછી એ વિચાર કરે કે અરે ઓલું ક્યાં છે, તો કે રાતના ઊંઘમાં એને વિચાર આવે તું પ્રમોદમાં એક બાકી છે ખાયા, તો આ આપણે આને આપી દે તો સેટિંગ થઈ જશે. કે હવે વિચાર કરો, તમે ગુરુદેવ પાસે આવું એક્સપેક્ટ ન કરો કે ગુરુદેવ આવા બધા વિચાર કરે કે આવું કરે, તો ભગવાનને તમે આવું સોંપો છો અથવા ભગવાન પાસે આવું એક્સપેક્ટ કરો છો? અને જો એવું એક્સપેક્ટ કરશો તો ઈશ્વરનું ઈશ્વરપણું જશે. અને અહીંયા સરસ વાત સાહેબે, આ મેં એક જોયું છે, તમે પણ માર્ક કર્યું હશે, ગુરુદેવ આપણને આખું સમજાવે ને પછી કોઈ એક દ્રષ્ટાંત એવું આપે ને કે એમાં બધી વસ્તુઓ ફિટ થઈ જાય અને એટલી બેસી જાય મગજની અંદર કે આપણને ક્યારેય ભૂલાય નહીં. એમાં એક પોઈન્ટ આવ્યો હતો કે ઓલા બેન NRI બેન હતા, હા, એને એપ્લિકેશન લેટ લેટ મૂકી. હવે ભગવાન ન્યાયાધીશ તરીકે તો શું કહીશ, ન્યાય એટલે શું? તમારો ટાઈમ પાસ થઈ ગયો છે, હવે જે ડેડલાઇન હતી એના પછી તમારું હવે એપ્લિકેશન પણ લેવાશે નહીં, બરાબર. પણ જે પેલા બેન છે એ શું એક્સપેક્ટ કરશે કે હું આટલું મિશન માટે સેવા કરું છું, હું આટલું દાન આપું છું અને હું કરું છું, મારો વાંક નથી, અમે સિંગાપોરથી આવવાના હતા ને ત્યાંથી આવવા નહીં દીધા કોવિડના કારણે, એક્ઝામ્પલ સાહેબે બતાવ્યું. તો એ બેન શું એક્સપેક્ટ કરશે કે દયા દયા કરો પ્રભુ આમ? અને જો ગુરુદેવ દયા કરે તો જે બીજો કોઈ હશે ને એટલે અમારું ફોર્મ લીધું નહીં અને આમનું ફોર્મ લીધું. આ એક્ઝામ્પલથી સમજાવે છે કે જો કોઈ એક તત્વ માનીએ ઈશ્વર જેવું તો કેટલા બધા કોમ્પ્લિકેશન ક્રિએટ થાય છે એની અંદર. અને એટલે સાહેબે કીધું કે અભયભાઈ કેટલી વખત ગુરુદેવને કહેતા હોય કે તમે આ બધું કામ નહીં કરો, આ બધું અમે કરી લેશું, એમ કરીને સામેથી એમને વિનંતી કરીને અપૂરોજીની વાત કરી કે અનાઉન્સમેન્ટ શું કરવાનું છે ને હવે આવતા અઠવાડિયામાં પ્રોગ્રામ શું કરવાનો છે, આ બધામાં ગુરુદેવ તમે આ એડમિનિસ્ટ્રેશન વ્યવસ્થામાં તમે કંઈ એ બધું અમે, તમે બસ તમે આનંદ મારો, તમે તમારા આત્મા મારો એમ એમ કરીને. ત્યારે સાહેબ એમ કીધું કે જો ગુરુ માટે આવા ભાવ થતા હોય તો ઈશ્વર માટે તમે કઈ રીતે એક્સપેક્ટ કરો કે એમને આ બધું કાર્ય કરવું જોઈએ. અને કીધું ને કે ઈશ્વર કેમ પૂજનીય છે, તો કે ઈશ્વર અને ઈશ્વરપણું અર્થાત ઈશ્વરની જે દશા છે એના માટે આપણે પૂજનીય છે. પણ જે રીતે અત્યારે એક્સપ્લેનેશન આપણે જોયું ઈશ્વરનું અને ઈશ્વરને જે શું કામનો બોજો વર્કલોડ જોયો આપણે, હા કીધું ને કે વેકેશન પર જવું હોય તો તું જઈ શકે, પણ જો ઈશ્વર એપ્લિકેશન મૂકે કે ભાઈ મારે જવું છે મોલ્ડીવ્સ, મોલ્ડીવ્સ એટલે એક છે અહીંયા વેકેશન માટે જવા માટે છુટ્ટી માટે, તો ભગવાન જઈ શકે ના? કે પછી તમે ભૂલ કરો છો, એ છોકરા પણ આ જ ભૂલ કરે કે ન જશે કે જઈ શકે ને ભગવાન કેમ, પણ ત્યાં જઈને કામ કરવું પડશે, ત્યાં જઈને પણ બધાને એક એક ક્ષણે જે જે સેવા જે જે ફળ આપવાનું હોય ફળ આપવાનું કામ ચાલુ જ રાખવું પડશે. તો બંધ કરીને તો કે કેવી જો અત્યારે તમારું મૂળ જ કેવું આમ થયું ને બિચારા ભગવાનને પણ કાંઈ છૂટી નહીં. તો અહીંયા કેટલું સરસ સાહેબે કીધું કે સંચાલન કરતાને જો એને સંચાલન કરતા માનીએ તો ઈશ્વરપણું જશે અને ભગવાનને પૂજની નહીં લાગે, શું લાગશે? દયા આવશે, ભગવાનની દયા આવશે, આવી સ્થિતિ. અને એટલે જ સાહેબે આખું સમજાવ્યું કે કાર્તિક પૂર્ણિમા 2017માં ગુરુદેવે જે આ કોન્સેપ્ટ છે કે ભગવાન આ બધું કરે છે, સાહેબે કીધું ને બધા હિન્દુ સંતો હતા એટલે કેટલી સરસ સાહેબે વાત આ મૂકી કે ઈશ્વરને પણ થયું કે આ બધું જગત કલ્યાણનું કામ કરવું છે, મારે છુટ્ટી પર જવું છે તો કોને સોંપવું? તો કોને સોંપ્યું? પરમ કૃપાદેવને. અને પરમ કૃપાદેવને સોંપીને છુટ્ટી પર ગયા છે અને હજી પાછા નથી આવ્યા, કે પરમ કૃપાદેવ બધું સંભાળે છે ને તો સંભાળવા દો એમને, એમ કરી કેટલું સુંદર રીતે. અને એન્ડમાં સાહેબે કીધું કે જો ભગવાનને ફળદાતા માનીએ તો અનકોલ્ડ ઇન્ટરમિનિયલ બોધરેશન ઓન ગોડ, ગુજરાતીમાં કહું છું, અનકોલ્ડ એટલે શું? આમંત્રણ વિનાનું, વિના નોતરેલું, અનકોલ્ડ એમ એમ આગું નહોતું, આપણે તો કહી દીધું કે ભગવાન હવે તમે આ બધું કરો અમારું. હા, બીજું ઇન્ટરમિનિયલ એટલે એકદમ અત્યંત તુચ્છ કાર્ય, અને બોધરેશન એટલે શું? હેરાનગતિ. ભગવાન ઉપર આપણે શું કર્યું? તો કે આમંત્રણ વિનાનું તુચ્છ કામો આપણે ભગવાન ઉપર હેરાનગતિ રૂપે ઠોકી દીધું. તો આવું થાય એટલે જ કીધું ને કે અનંત જીવોનું ખાતાઓ એમના કર્મના ફળ આપવાનું કાર્ય, એનું સંચાલનનું કાર્ય જો ભગવાનને આપણે આપીએ તો ભગવાન વિતરાગી શુદ્ધ સર્વોચ્ચ એ ભગવાનને રોજબરોજના કાર્યની અંદર સંકળાવવા એ શિષ્યને લાગે છે સાવ ખોટું છે, યોગ્ય નથી. એટલે શિષ્યને પોતાને જ બેસતું નથી કે ઈશ્વરને આવું આપણે કાર્ય સોંપી શકીએ. ઈશ્વર સિદ્ધ ફળદાતા ઈશ્વર ગણે ભોક્તાપણું સદાય, એમ કહે ઈશ્વર તણું ઈશ્વરપણું જ જાય.